જય જિનેન્દ્ર. 24 તીર્થંકર પુરાણમાંથી આજે આપણે 10મા તીર્થંકર શ્રી શીતલનાથ ભગવાનનું જીવન ચરિત્ર વાંચશું. ભગવાન શીતલનાથ 9મા તીર્થંકરના તીર્થના અંત ભાગમાં લાખો કરોડો વર્ષો સુધી ભરત ક્ષેત્રમાં ધર્મનો જે વિચ્છેદ હતો તે જેમના અવતારથી દૂર થયો ને પુનઃ ધર્મચક્ર ચાલુ થયું એવા ભગવાન શીતલનાથની સ્તુતિ કરતા આચાર્ય સમનભદ્ર મહારાજ કહે છે, હે શીતલ જિનેશ, આ સંસારથી સંતપ્ત જીવોને જે પરમ શીતળતા આપના દર્શન અને વાણી આપે છે તેવી શીતળતા ચંદન કે ચંદ્રમાં, ગંગાજળ કે મણીનો હાર પણ આપી શકતા નથી. તેથી હું આપનો આશ્રય કરું છું. જેવી રીતે ભર ઉનાળાના તાપમાં સુંદર વૃક્ષની શીતળ છાયામાં આવનાર જીવો શીતળતાને પામે છે, તેમ ઉત્તમ વૃક્ષ ચિહ્નવાળા ભગવાન શીતલજીના ધર્મવૃક્ષનો જે આશ્રય કરે છે તે સમ્યક્વાદી પરમ શીતળતાને પામે છે ને સંસારનો આતાપથી મુક્ત થાય છે. એવા ભગવાન શીતલનાથનું પવિત્ર જીવન ચરિત્ર હે ભવ્ય જીવો તમે ભક્તિથી સાંભળો. ભગવાન શીતલનાથ પૂર્વભવ સુસીમા નગરીમાં પદ્મગુલ્મ રાજા. પુષ્કર દ્વીપના પૂર્વ ભાગમાં મંદારગીરી નામનો મેરુ પર્વત છે. તેની પૂર્વ દિશામાં વિદેહ ક્ષેત્રમાં સીતા નદીના કિનારે વત્સ દેશ અને સુસીમા નગરી છે. આપણા ચરિત્રનાયક પ્રભુ શીતલનાથ પૂર્વભાવમાં તે સુસીમા નગરીમાં પદ્મગુલ્મ નામના રાજા હતા. રાજવૈભવની વચ્ચે પણ તેઓ આત્મજ્ઞાની અને વૈરાગી હતા. અચિંત્ય આત્મવૈભવને જાણતા હોવાથી તેઓ રાજવૈભવથી અલિપ્ત રહી શકતા હતા. ચૈતન્ય સુખ પાસે બીજા કોઈ ઇન્દ્રિય સુખોને તેઓ સુખ ગણતા જ ન હતા, પણ દુઃખ જ સમજતા હતા. છતાં હજી રાગને લીધે રાજમાં રહ્યા હોવાથી ભોગ વિષયોમાં પણ કિંચિત પ્રવૃત્તિ થતી નથી. આમ દ્વિવિધ પરિણતિમાં એક સાથે વર્તતા હોવા છતાં ભેદજ્ઞાન શક્તિને લીધે તેમનો આત્મા મોક્ષપુરી તરફ જ ગમન કરી રહ્યો હતો ને હવે મોક્ષપુરી પહોંચવામાં તેમને વચ્ચે એક જ ભવ બાકી હતો. રાજા પદ્મગુલ્મ એકવાર પૂર બહારમાં ખીલેલી વસંત ઋતુમાં વસંતોત્સવ ઉજવવા રાણીઓ સહિત ઉદ્યાનમાં ગયા. ત્યાં 2 મહિના સુધી અનેકવિધ ક્રીડાઓ કરી. વસંત ઋતુ ક્યારે વીતી ગઈ ને આતાપકારી ગ્રીષ્મ ઋતુ ક્યારે આવી ગઈ તેનો પણ તેમને ખ્યાલ ન રહ્યો. પછી જ્યાં વસંત ઋતુની ક્ષણ ભંગુરતા જોઈ ત્યાં તેમનું ચિત્ત સંસાર ભોગોથી વિરક્ત થયું કે અરે, આ ભોગ સામગ્રી પણ વસંત ઋતુની માફક જ ક્ષણ ભંગુર છે. કોઈ સંયોગો જીવની સાથે ધ્રુવપણે રહેતા નથી. આવા અધ્રુવ સંયોગોમાં આસક્ત રહેવું મને શોભતું નથી. આમ સંસારથી વિરક્ત થતા આનંદ નામના મુનિરાજ પાસે જિન દીક્ષા અંગીકાર કરી. રત્નત્રય સહિત તપ આરાધના કરતા કરતા તેમને 11 અંગ 14 પૂર્વનું જ્ઞાન થયું. સમ્યક્ત્વની વિશુદ્ધતા સહિત 16 ઉત્તમ ભાવના વડે તેમને તીર્થંકર પ્રકૃતિ બાંધવા લાગી. એક તરફ નિરંતર તીર્થંકર પ્રકૃતિ કર્મ બંધાતું હતું તો બીજી તરફ રત્નત્રયની શુદ્ધિ વડે તેઓ પ્રતિક્ષણ મોક્ષને પણ સાધી રહ્યા હતા. આવી દ્વિવિધ ધારામાં મોક્ષ ધારા પ્રબળ થતી હતી અને બંધ ધારા ક્ષીણ થતી જતી હતી. એ રીતે મુનિરાજ પદ્મગુલ્મ આરાધક ભાવ સહિત આયુ પૂર્ણ કરીને 15મા આરણ સ્વર્ગમાં ઇન્દ્રપણે ઉપજ્યા. તે મહાત્મા ભાવિ તીર્થંકરે સ્વર્ગના વૈભવની વચ્ચે પણ મોક્ષની સાધના ચાલુ રાખી ને અસંખ્યાત વર્ષો એક ક્ષણની માફક વિતાવ્યા. દેવલોકમાં તેમને અનેક કલ્પ વૃક્ષો પ્રાપ્ત હતા, પણ તેમાં ફળ ખાવાની લાલસા તેમને ન હતી. 22,000 વર્ષો માત્ર એક વાર અમૃતનું સ્મરણ કરીને માનસિક આહારથી જ તેઓ તૃપ્ત થઈ જતા હતા. તેમની વાસનાઓ એવી શાંત થઈ ગઈ હતી કે પ્રાપ્ત થયેલા ઉત્તમ વિષયોને ભોગવવાની વૃત્તિ પણ તેમને થતી ન હતી. તેમને તો બાહ્ય વિષયો વગરનો ચૈતન્યનો આનંદ જ વધુ ને વધુ ભોગવવાની લાલસા હતી. તેથી તેવા પૂર્ણ આનંદનો પ્રાપ્ત કરવા માટે તેઓ સ્વર્ગ છોડીને મનુષ્યમાં આવવા તૈયાર થયા. કેમ કે સ્વર્ગમાં તો તેવા પૂર્ણ આનંદની પ્રાપ્તિ થઈ શકતી નથી. જ્યારે સ્વર્ગના આયુમાં તેમને 6 માસ બાકી રહ્યા ને મનુષ્યલોકમાં તીર્થંકરપણે અવતરવાની તૈયારી થઈ, ત્યારે મધ્યલોકમાં શું તૈયારી થવા લાગી તે આપણે જોઈએ. બદ્રીલાપુરીમાં શીતલનાથ અવતાર. આ વાત આજકાલની નહીં, અસંખ્યાત વર્ષો પહેલાની છે. ત્યારે ભરત ક્ષેત્રમાં ભદ્રપુર એટલે કે ભદ્રીલાપુરી નામની સુંદર નગરી હતી. ત્યાં દઢરથ મહારાજા અને સુનંદા મહારાણી તેમના રાજમહેલમાં 6 માસથી રત્નવર્ષા થવા લાગી. જાણે તીર્થંકરની સેવા કરવા માટે સ્વર્ગેથી લક્ષ્મી પોતે અગાઉથી આવી પહોંચી. 6 માસ બાદ ફાગણવદ 8મના રોજ રાતના પાછલા ભાગમાં સુનંદા દેવીએ અતિ મંગલ સૂચક 16 સ્વપ્નો જોયા અને તે જ વખતે સ્વર્ગને છોડીને તે ઇન્દ્રનો જીવ એટલે કે શીતલનાથ પ્રભુનો મંગલ આત્મા તેમના ઉદરમાં ઉતર્યો. ભરત ક્ષેત્રને માટે આ એક આશ્ચર્યકારી મંગલ ઘટના હતી જે અસંખ્ય વર્ષ બાદ બની રહી હતી. ધન્ય બન્યા એ માતા પિતા અને ધન્ય બની એ ભદ્રીલા નગરી. સ્વર્ગેથી તે હોનહાર તીર્થંકર અને આત્માની મહાત્મા શીતલનાથનું ભરત ક્ષેત્રમાં અવતરણ થતાં જ કરોડો વર્ષોથી ધર્મનો જે વિરહ હતો તેનો અંત આવ્યો. ધર્મની ધારા પુનઃ ચાલુ થઈ. તે આત્મા હજી તીર્થંકર તો હવે થશે, પણ પહેલાં જ તેમની હાજરી માત્રથી ભરત ક્ષેત્રનું ધર્મતીર્થ જીવન બની ગયું. ધન્ય ધર્માત્માનો પ્રભાવ. દેવોએ પણ તે પ્રસંગે ભદ્રીલાપુરીમાં આવીને મંગલ ઉત્સવ મનાવ્યો ને ગર્ભસ્થ તીર્થંકર સહિત માતા પિતાનું પણ સન્માન કરતા ઇન્દ્રાણીએ કહ્યું, અહો માતા, વિશ્વનું સર્વોત્તમ મોતી તમારા ઉદરમાં બિરાજે છે, જે મોક્ષ માર્ગને પ્રકાશિત કરીને જીવોનું કલ્યાણ કરશે. ધન્ય રત્ન કુખ ધારીણી માતા, જગતમાં તમે પણ વંદ્ય છો. સુખપૂર્વક 9 માસ વીત્યા. ગર્ભાવસ્થામાં એ તીર્થંકર આત્માને કે તેમના માતાને કોઈ દુઃખ કે પીડા ન હતી. આહા, સ્વર્ગના દેવો જેની સુવિધા સાચવતા હોય ને સેવા કરતા હોય તેના પુણ્યોદયની તો શી વાત. ગર્ભાવાસ વખતે જાણે સુંદર રત્ન મહેલમાં બિરાજતા હોય એવી સાતાપૂર્વક આત્મજ્ઞાન, સમ્યક દર્શન ને અવધિજ્ઞાન સહિત ગર્ભકાળ વ્યતીત થયો. અને પોષવદ 12મના રોજ સુનંદા માતાની કુખે બાળ તીર્થંકરનો જન્મ થયો. તે વખતે બધા નક્ષત્રો ઉત્તમ સુયોગમાં વર્તતા હતા. ક્ષણભર માટે આખું જગત જાણે સુખી હતું. આવો ઉત્તમ યોગ ભરત ક્ષેત્રમાં 24 તીર્થંકરોના જન્મ પ્રસંગે 24 વાર જ આવે છે. આહાહા, કુદરતનું પરિણમન મોક્ષ સાધક મહાત્માને આધીન છે. ભરત ક્ષેત્રમાં 10મા તીર્થંકરનો જન્મ થતાં જ ઇન્દ્રોનું આસન ડોલી ઉઠ્યું ને આનંદપૂર્વક પ્રભુ જન્મનો ઉત્સવ કરવા દેવો ભદ્રીલાપુરીમાં આવી પહોંચ્યા. ધામધૂમપૂર્વક બાલ તીર્થંકરને મેરુ ઉપર લઈ જઈને વિશ્વ કલ્યાણકારી જન્માભિષેક કર્યો. પ્રભુના અવતારથી જગતના જીવોને શીતળતા મળી, તેથી ઇન્દ્રે શીતલનાથ એવા સંબોધનપૂર્વક પ્રભુની સ્તુતિ કરી. હે શીતલનાથ, કલ્પવૃક્ષ પણ જીવોને જે શીતળતા નથી આપી શકતું એવી વિતરાગી શાંતિરૂપ શીતળતા આપ જગતના જીવોને આપો છો, તેથી તે કલ્પવૃક્ષ પણ આપની શીતળતાનો આશ્રય લેવા આપની ચરણ છાયામાં એટલે કે ચિહ્ન તરીકે વસ્યું છે. ભગવાન શીતલનાથનું આયુ 1 લાખ પૂર્વ હતું. દેહની ઊંચાઈ 90 ધનુષ એટલે કે 270 મીટર હતી. 25,000 પૂર્વની વયે તેમનો રાજ્યાભિષેક થયો. હોનહાર તીર્થંકરના રાજ્યમાં પ્રજામાં સર્વ પ્રકારે સુખ અને ધર્મની વૃદ્ધિ હતી. 50,000 પૂર્વ સુધી તેમણે રાજ્ય ભોગ કર્યો. હવે આ સંસારમાં રહેવાનો કાળ તેમને માત્ર 25,000 પૂર્વ જ બાકી હતો. ભવના અંતની તૈયારી હતી ત્યારે વૈરાગ્ય પ્રેરક એક ઘટના બની. મહારાજા શીતલનાથ એકવાર સવારના વનવિહાર કરવા માટે ગયા હતા. ચારે કોર ફળ ફૂલથી ખીલેલું સુંદર પ્રસન્નકારી વાતાવરણ હતું. રંગબેરંગી પુષ્પો ઉપર છવાયેલા ઝાકળના બિંદુઓ સાચા મોતીની જેમ ચમકી રહ્યા હતા. તેની અદ્ભુત શોભા જોતા શીતલ મહારાજા પ્રસન્નતાથી વનવિહાર કરી રહ્યા હતા. થોડા વખત બાદ પાછા ફરતા તેમણે જોયું કે ક્ષણભરમાં બધા ઝાકળ બિંદુઓ નષ્ટ થઈ ગયા છે. પ્રભાતની ખીલેલી શોભા પણ હવે દેખાતી નથી. તે જોતા મહારાજા શીતલનાથને વૈરાગ્ય જાગ્યો. અરે, આ મનુષ્ય જીવન ને આ રાજરાણીના સંયોગો એ બધા તો ઝાકળ બિંદુની જેમ જેવા ક્ષણભંગુર છે. એની શોભા ને એના સંયોગો ક્ષણભરમાં છૂટી જાય છે. સંસારમાં બધા પદાર્થો ક્ષણે ક્ષણે પલટી રહ્યા છે. જીવના વિભાવો પણ ક્ષણે ક્ષણે પલટી જાય છે. એ પર પદાર્થના કે પર ભાવોના ભરોસે રહેવા જેવું નથી. સ્થિર અને અવિયોગી પોતાનો અસંયોગી આત્મા છે. કર્મ ભલે પુણ્યરૂપ હો કે પાપરૂપ હો, તેના વડે જીવને સુખ કેમ મળે? પુણ્યના ફળરૂપ વિષયોમાં જો સુખ હોત તો મને તો પુણ્યની પરાકાષ્ઠારૂપ ઉત્કૃષ્ટ સામગ્રી પ્રાપ્ત છે, છતાં મારું ચિત્ત સંતુષ્ટ કેમ નથી? માટે વિષય સામગ્રીનું સુખ તે ખરેખર સુખ છે જ નહીં. એમાં જગત સુખ માને છે તે મિથ્યા છે. વિષયો પ્રત્યે ઉદાસીનતા ને નિજ ચૈતન્ય સ્વરૂપમાં રતી તે જ સાચું સુખ છે. પણ જ્યાં મોહ હોય ત્યાં વિષયો પ્રત્યે ઉદાસીનતા કે ચૈતન્યમાં લીનતા ક્યાંથી થાય? માટે હું મોહને સર્વથા નષ્ટ કરીશ ને શુદ્ધાત્માના ધ્યાન વડે કેવળ જ્ઞાનને પ્રગટ કરીને પરમાત્મા થઈશ. શીતલ મહારાજા આવું વૈરાગ્ય ચિંતન કરતા હતા. એ જ વખતે પરિણામ વિશુદ્ધિથી તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું કે પૂર્વભવમાં પદ્મગુલ્મ રાજા હતો ત્યારે પણ ઋતુનું પરિવર્તન દેખીને મારું ચિત્ત સંસારથી વિરક્ત થયું હતું, ને અત્યારે પણ ઝાકળ બિંદુની ક્ષણભંગુરતા દેખીને મારું ચિત્ત સંસારથી વિરક્ત થયું છે. આ રીતે પ્રભુની દીક્ષાનો અવસર જાણીને બ્રહ્મલોકમાંથી લોકાંતિક દેવો ત્યાં આવ્યા ને પ્રભુની સ્તુતિ કરીને તેમાં વૈરાગ્યની પ્રશંસા કરી. તે જ વખતે ઇન્દ્રો શુક્રપ્રભા નામની પાલખી લઈને આવી પહોંચ્યા. તેમાં આરૂઢ થઈને વૈરાગી પ્રભુ સંસાર છોડીને મોક્ષને સાધવા વનમાં સંચર્યા. પોષવદ 12 પોતાની જન્મતિથિના દિવસે જ શીતલ પ્રભુએ સ્વયં દીક્ષા ધારણ કરી. 1000 રાજાઓએ તેમની સાથે દીક્ષા લીધી. બહારમાં વસ્ત્ર આદિ સમસ્ત પરિગ્રહ છોડીને અને અંદરના 12 કષાયોમાંથી 8 કષાયોને પણ છોડીને શુદ્ધ થયેલા એ મહાત્મા આત્મધ્યાનમાં એકાગ્ર થયા. ધન્ય એ શુદ્ધ પદ જેનો મહિમા કરતા મહાત્મા કુંદકુંદ તેમને નમન કરે છે કે રે શુદ્ધને શ્રમણ્ય ભાખ્યું, જ્ઞાન દર્શન શુદ્ધને છે શુદ્ધને નિર્વાણ, શુદ્ધ જ સિદ્ધ પ્રણમું તેહને. પ્રભુ શીતલ આવા શુદ્ધ શ્રમણ થયા ને સિદ્ધ જેવા શોભી ઉઠ્યા તેવો શીતલ તો હતા જ. ચૈતન્યના શાંત રસમાં લીનતા વડે મુનિ થઈને તેઓ પરમ શીતળ બન્યા. કષાયોની કાલુષતાનો ધ્યાન વડે ધોઈ નાખી. 3 રત્ન, 4 જ્ઞાન, 5 મહાવ્રત ને 6 આવશ્યકના ધારક એ મુનિરાજ 2 ઉપવાસ બાદ 3જે દિવસે અરિષ્ટ નગરીમાં પધાર્યા. ત્યારે ત્યાંના રાજા પુનર્વસુએ નવધા ભક્તિથી અત્યંત હર્ષપૂર્વક ખીરના આહારદાન વડે તેમને પારણું કરાવ્યું. તીર્થંકરને મુનિદશામાં પ્રથમ આહારદાન દેનાર તે રાજાના મહાભાગ્યની દેવોએ પણ પ્રશંસા કરી. અહોદાનમ મહાદાનમ એમ કહીને આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરીને દિવ્ય વાજા વગાડ્યા. પ્રભુ શીતલનાથે મુનિદશામાં 3 વર્ષ રહીને આત્મધ્યાન વડે પરમાત્મ સાધના કરીને અંતે માક્ષરવદ 14 સાંજે કેવળ જ્ઞાન પ્રગટ કરીને પોતે સ્વયં પરમાત્મા બન્યા. પ્રભુને પરમાત્મ પદ પ્રાપ્તિનો મોટો ઉત્સવ દેવોએ તેમજ મનુષ્યોએ કર્યો. અરે, તિર્યંચો પણ એ પરમાત્માને દેખીને આનંદિત થયા. નરક ગતિના જીવો જો કે અહીં આવી ન શક્યા, પણ પ્રભુના તીર્થંકરત્વના પ્રભાવે નરકમાં પણ તે જીવોને 2 ઘડી સાતાનો અનુભવ થયો, ને તેથી આશ્ચર્ય પામીને તીર્થંકરના મહિમાપૂર્વક કેટલાય જીવો સમ્યક દર્શન પામ્યા. શીતલ પ્રભુના પ્રતાપે નરકમાં પણ તેમને સમ્યક્ત્વની અપૂર્વ શીતળતા મળી. ધન્ય તીર્થંકરોની દિવ્યતા અને ધન્ય તેમના કલ્યાણક. દેવોએ ધર્મસભા રૂપે અદ્ભુત સમવસરણની રચના કરી ને ઇન્દ્ર પોતે આવીને પ્રભુની પૂજા કરીને ધર્મોપદેશ સાંભળવા બેઠો. પ્રભુ શીતલનાથના એ ધર્મ દરબારમાં અનગાર વગેરે 81 ગણધરો હતા, જેઓ આશ્ચર્યકારી 7 રુદ્ધિના ધારક હતા. તે 7 રુદ્ધિ આ પ્રમાણે છે: પહેલું બુદ્ધિ, બીજું તપ, ત્રીજી વિક્રિયા, ચોથું રસ, પાંચમું બળ, છઠ્ઠું ઔષધિ અને 7મું અક્ષિણ. આવા વૃદ્ધિ સંપન્ન 81 ગણધરો ઉપરાંત 1400 પૂર્વધારી શ્રુત કેવડી મુનિવરો હતા. 69,000 ઉપાધ્યાય મુનિઓ હતા. 72,000 અવધિજ્ઞાની હતા. 12,000 વિક્રિયા લબ્ધિ ધારક મુનિવરો હતા. 75,000 મનપર્ય જ્ઞાનીઓ હતા. બધા થઈને 1,00,000 મુનિવરો મોક્ષને સાધી રહ્યા હતા, જેમાં 7,000 તો પ્રભુના જેવા જ કેવળ જ્ઞાન ધારક અરિહંતો હતા. તેઓ પણ સમવસરણના શ્રી મંડપમાં 5,000 ધનુષ ઉચ્ચે પ્રભુના સમકક્ષ ગગનમાં બિરાજતા હતા. આહા, એક સાથે હજારો કેવડી ભગવંતો ને લાખો મુનિ ભગવંતોથી ઉભરાતું મોક્ષના મેળાનું એ મંગલ દ્રશ્ય મુમુક્ષુના ચિત્તમાં મોક્ષ સાધવાની ઉર્મિઓ જગાડતું હતું. ત્યાં 3,00,000 જેટલા અરિકાઓ ને 5,00,000 જેટલા શ્રાવક શ્રાવિકાઓ પણ પ્રભુનો ઉપદેશ સાંભળીને આનંદથી મોક્ષ માર્ગમાં ચાલતા હતા. દેવોની તો શી વાત, કેટલાય તિર્યંચો પણ પ્રભુના દર્શન કરીને તથા ધર્મોપદેશ સાંભળીને આત્મજ્ઞાન પામતા ને અંતરાત્મા થઈને પરમાત્મા પદની સાધના કરતા હતા. એ રીતે કરોડો વર્ષો સુધી અબજો જીવોને ધર્મોપદેશ વડે મિથ્યાત્વ છોડાવતા થકા ને સમ્યક્ત્વાદી રત્નો પમાડતા થકા તીર્થંકર શીતલનાથ સમ્યક શિખર પધાર્યા. હવે તેમને મોક્ષપુરીમાં પધારવાનો 1 મહિનો જ બાકી હતો, તેથી તેમણે શિખરજીની વિદ્યુતવર ટૂંક પર સ્થિર યોગ ધારણ કર્યો. વિહાર અને વાણી બંધ થયા પછી અંતિમ શુકલ ધ્યાનપૂર્વક અનુક્રમે સંપૂર્ણ યોગ નિરોધ કરી આત્મપ્રદેશોની સંપૂર્ણ સ્થિરતા વડે અશેષપણે કર્મોનો ક્ષય કરી અને સર્વગુણ સંપન્ન થઈ પ્રભુ સિદ્ધાલયમાં સિદ્ધાવ્યા. આસો સુદ અષ્ટમીએ દેવોએ દશમ તીર્થંકર પ્રભુના મોક્ષ ગમનનો મંગલ મહોત્સવ ઉજવ્યો. તે પ્રસંગે પણ અશરીરી સિદ્ધોનું અને તેમના અતિન્દ્રિય સુખનું ચિંતન કરીને કેટલાય જીવોએ સમ્યક દર્શન વડે પોતામાં તેવું સિદ્ધ સુખ ચાખ્યું ને તેઓ પણ સિદ્ધપુરીના પથિક બન્યા. શીતલનાથ જીન રાજ કી વિદ્યુત વર ટુક જે મનવચ તન કર પૂજ હુ શિખર સમેદ યજે. આ રીતે ભવ્ય જીવોને પરમ શીતળદાયક પ્રભુ શીતલના તીર્થંકરના પંચ કલ્યાણક પૂરા થયા તે ભવ્ય જીવોને મંગલ રૂપ હો. ઇતિ શ્રી શીતલનાથ પુરાણ સમાપ્ત.